પણ દિવાળી દીકરા પર ભાર ન મૂકે, અને મૂક્યો હોય ને કદાચ કોઈક 10,000 પાઉન્ડ આપી જાય તો પૂરા ન થાય, ત્યાંથી ઘેરે ન આવે, અઠવાડિયે આવે. એટલે ભગવાનના સાધુની સાથે આત્મબુદ્ધિ કરી, પણ કેવા સાધુ? તો ભગવાનના વહાલા દીકરાઓ એવા, પ્રોક્તા કૃષ્ણ એવા, નિજ હૃદય સમાન, યદ પદે તીર્થ જાતમ તેશા માતઃ પ્રસંગાત કિમિહનનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. પ્રોક્તા કૃષ્ણ એવા, નિજ હૃદય સમાન, યદ પદે તીર્થ જાતમ. એમાં જે ભગવાનના હૃદય સમાન છે, યદ પદે તીર્થ જાતમ, જેના જે પગલા પડે એ સ્થાન તીર્થભૂમિ બની જાય. કિમિહિનનું સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. એવા જ્યારે ભગવાનના સાધુ છે ને રાજી કરે, ત્યારે મુમુક્ષને કલ્યાણમાં શું કચાશ રહે? રાજી કેટલા કરે? તો દ્રષ્ટા સ્પુષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. પ્રેમથી મહિમાથી દર્શન કરે તોય મહારાજ કેનું કલ્યાણ થઈ જાય. ખો બહુ કઠણ કામ છે, આટલું કામ એ કઠણ છે, મહિમાથી દર્શન કરવું આટલું કઠણ છે કે ઓહો, આ તો ભગવાનના ખરેખર એકાંતિક સંત છે. આના દર્શન માત્રથી મારા દોષ ટળી જશે એવા મહિમાથી દર્શન કરવું એ કઠણ છે. દ્રષ્ટા સ્પુષ્ટા નતાવા એનો સ્પર્શ કરે, નતાવા એને નમસ્કાર કરે, ભોજિતા પૂજિતાવા એને જમાડે, એનું પૂજન કરે. કેટલી હદે વાત લખી એમ. કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્યો પુંસામ બહુજની જનિતમ જ્ઞંતિ એ વૈ સમૂલમ. સદ્ય એટલે તત્કાળ, બહુજની જનિતમ બહુ બહુ જન્મના, અઘ ઓઘમ પાપના ઓઘા વળી ગયા તેમ છતાંય, બહુ બહુ જન્મના પાપના ઓઘા વળી ગયા તેમ છતાંય મૂળે સહિત નાશ પામી જાય છે એની વાત છે, લાગઠ વાત નથી. ભક્તજનો, જ્યાં ભગવાનના ભક્તનો મહિમા આવે, ભગવાનના સંતનો મહિમા આવે, તેમ સમજવું કે આ મહિમા કોનો છે. ભગતનો હોય તોય ભલે ને સાધનો હોય તોય ભલે, એને માટે જે ગાંડો થયો છે ને એનો મહિમા છે, લાગઠ મહિમા નથી. એવા લાગઠ કાંઈ મહિમાના લોંદા માર્યા નથી. જેને એક પરમાત્મા જ આધાર બની ગયા છે ને ભગવાનને જ પામવાનું જેને તાન છે, એના મહિમાની વાતો છે. મહારાજ કેમનામ સત્સંગ છે. એવા કોઈ સાધુ હોય એની સાથે જીવાત્માને આત્મબુદ્ધિ થઈ જાય. અને મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં લખ્યું કે આ ભૂમંડળ વાંચ્યું ન હોય. મહારાજ કે જ્યારે જ્યારે જીવાત્માને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે ભૂમંડળ ઉપર જરૂર કાં તો ભગવાનના અવતાર અથવા તો ભગવાનના એકાંતિક સંત વિચરણ કરતા હોય, એની જીવને જો ઓળખાણ થઈ જાય અને હેત બંધાઈ જાય તો એનો છેલ્લો જન્મ થઈ જાય. પણ એટલું યાદ રાખવું, હેત કરતાં વિચાર કરવો, બહુ જાતું કરવું પડે ત્યારે હેત કરી શકાય. ભગવાનના સાધનો આગળ બહુ જાતું કરવું પડે, બહુ ઇન્દ્રિય અંતસ્કરણને મરોડે, અને હેત ન થાય ત્યાં સુધી ન મરોડે. એ તો જે દિવસે એમ કહી દે કે હવે મેં તમને જીવ સોંપ્યો, જ્યાં જ્યાં મારી કચાશ દેખાય ને મને કહેજો, મારી ખોટ કઢાવજો, ત્યારે પછી સાધુ એને બરાબર લઈ હરખો. અને જ્યારે બરાબરી ભીડામાં આવે ને ત્યારે જ બધા દોષ ટળે છે. આ બારણા હોય ને, બારણા બે પાટિયા હોય લાકડાના, વચ્ચે જરા ખાંધો હોય અલગ હોય ને, પછી એને ભીડામાં લઈ, એ જે વચ્ચેની તિરાડ છે, તિરાડ ક્યારે મટે? તો બરાબરી ભીડામાં લઈને ત્યારે ટળે, ત્યાં સુધી તિરાડ ટળે નહીં. ગમે એટલું આમ ભેગું કરે ને હાથે કરીને, તો ભીડામાં લઈને જરા કામ જે આંચકો મારે, તિરાડ માત્ર પછી કીડી જઈ ન હગે, ખબર ન પડે બે પાટે છે કે એક પાટી છે. દુનિયામાં સાધુનો સંગ કરનારા તો ઘણા ક છે, પણ સાધુનો પ્રસંગ કરનારા ગોત્યા જડતા નથી. કોઈ હજારમાં એકાદો મુમુક્ષ નીકળે, સંગ ઘણા કરે, પ્રસંગ કોઈ ન કરી શકે. જે વાત મહારાજ અંત્યના 38માં વચનામૃતમાં લખી. મહારાજ કે જ્યારે ભગવાનના ખરેખરા સાધુનો પ્રસંગ થાય છે જ મુમુક્ષને, ત્યારે એની અંદર રહેલા 6 દોષ બતાવ્યા, 6 દોષ ટળી જાય છે. પ્રસંગ કરે ત્યારે ટળે. સંગ અને પ્રસંગમાં બહુ ફેર છે. ભેગા બેઠા, ભેગા વાતો કરી, ભેગા ચાલ્યા, આ બધો સંગ છે. અને ભેગા રહ્યા પછી એની રુચિ સમજ્યો, એનો અભિપ્રાય સમજ્યો, પોતાના જીવનની ખોટોને ટાળી, ઇન્દ્રિય અંતસ્કરણના વેગને રોક્યા, વધ્યા, દેખ્યા, પણ તેમ છતાં એનો ગુણ જ લીધે રાખ્યો, એનો પ્રસંગ છે. પ્રસંગ જ્યારે જીવને પડે છે ત્યારે દોષ માત્ર વિરામ લઈ જાય છે. મહારાજ કે એમનામ સત્સંગ છે ભગવાનના એકાંતિક સંતની સાથે આત્મબુદ્ધિ થાય. જેમ કોઈક રાજા હોય, કેવી આત્મબુદ્ધિ, મહારાજ દ્રષ્ટાંત આપ્યું, જેમ કોઈ રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે, તો પણ અભાવ આવે નહીં, અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનિતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જ એને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય, તેણે સર્વસાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. કેટલું સરસ મારે દ્રષ્ટાંત આપણને ફિટ થઈ જાવ. ઘણા ઘણા દ્રષ્ટાંત આપણને થોડું ઉથડક હોય, એમ કાંઈ સિદ્ધાંતને દ્રષ્ટાંતને કાંઈ લાગે ન ઓળખતું હોય, એમ તો ઠપકારી દીધું હોય, પણ મહારાજનું દ્રષ્ટાંત તો ફિટ થઈ જાય. જ્યાં દૂધમાં પાણી ભળી જાય, અલગ કરવા જાય તો ન થાય, મારાનું દૃષ્ટાંત સિદ્ધાંતની સાથે એટલું બધું એકમેક હોય. મહારાજ કે ગઢપણમાં કોઈક રાજાને દીકરો જીનીમો હોય, રાજાને દીકરો જીનીમો હોય, એ તો કેટલો લાડકો હોય, કહો કુંવર, અને પછી રાજાની દાઢી તાણે, મૂછ તાણે, વાળ તાણે, તો એનો અભાવ આવે, એમ એને આનંદ થાય, અનિતિ કરી આવે ને તો એને વધે નહીં, કારણ કે લાડક્યો બહુ છે. એટલે એનો મતલબ એવો નહીં કાઢતો કે સાધુ ગમે તેમ કરે, હે, ગમે એટલો ફેલ કરે તો અભાવ ન આવે ત્યારે સાધુની સાથે આત્મબુદ્ધિ થઈ કહેવાય, એવો સિદ્ધાંત નહીં તારવતા. પણ મહારાજે સિદ્ધાંત એવો તારવે છે કે સાધુ ગમે એટલા વઢે, ગમે એટલા ધખે, ગમે એટલા પીડામાં લે, ગમે એટલા કસણીમાં લે, અને તેમ છતાંય એનો અભાવ ન આવે, મનમાં એમ જ થાય મારા હિતનું જ કહેતા હશે, આમાં મારું રૂડું જ છે, એમ જ્યારે સંકલ્પ થાય ત્યારે સમજવું કે હવે આત્મબુદ્ધિ થઈ છે. આત્મબુદ્ધિ થાવી બહુ જ કઠણ છે. વખાણે ગુલાબનો હાર પહેરાવે, સારી રીતે સાચવે શરીરને, ત્યાં સુધી તો હેત થાય, પણ ભગવાનના ભક્તો યાદ રાખે, એ આત્મબુદ્ધિ નથી, એ દેહબુદ્ધિ છે. સમજાય છે? દેહબુદ્ધિ છે. દેહનું પોષણ થાય ત્યાં સુધી હેત રહે, જે દાડે દેહનું પોષણ પૂરું થઈ જાય તે દાડે હેત તૂટી જાય. દેહબુદ્ધિ વાળો કાયમ ટકી શકતો નથી, કારણ કે ક્યારે કે ન હચવાણો તે દાડે પૂરું થઈ જાય એનું. પણ જેને આત્મબુદ્ધિ થયો હોય અને ભગવાનના સાધુની સાથે આત્માથી જોડાણો હોય, આત્માના શ્રેય માટે જોડાણો હોય, અને ગમે તેવો દેશકાળ આવે તોય પણ એ સાધુથી અલગ થાય નહીં, એને ગમે એવો કસણીમાં ભીહણીમાં લે તો હું. અને હરિભક્તોને પૂર્વે સંતોએ બહુ કસણીમાં લઈ અને તાવ્યા છે, અને સંતોને મહારાજે બહુ કસણીમાં લઈને તાવ્યા છે. મહારાજ કે જેવા તેવા કસરમ નથી લીધા, સંતોને જેવા તેવા કસરમ નથી લીધા, ભૂખા કાઢી નાખ્યા, અને તોય પણ મોક્ષ એક મહારાજની પાસે જ છે, આ વાત એને સ્પષ્ટ સમજાઈ ગઈ હતી. આનંદમાં કોડે કોડે એ બધી કસણી સહન કરી. કેવા કસરમ લીધા, આજ તો કાંઈ નથી, લીલા લહેર છે જેને ભગવાન ભજવાય અને શાંતિથી ભજન થાય એમ છે. પરંતુ જીવ ઇન્દ્રિય અંતસ્કરણને આધીન થઈ ગયો છે એટલે જરાય કઠણ સહન કરી શકતો નથી. સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. મહારાજ એકવાર મુક્તાનંદ સ્વામી આદિક સંતો 70 સંતોને ફરવા મોકલેલા, ફરતા ફરતા જામનગર ગયા અને એવું મહારાજે પ્રકરણ ચલાવેલું કે દિવસમાં એકવાર જે કાંઈ ભિક્ષા મળે એ અન્નને પાણીમાં 3 વાર જબોળી રસકસ બધો કાઢી નાખી લીંબુ જેટલો 1 કોળિયો લેવો. આવી મહારાજની આજ્ઞા. એમાં સંતોથી જ્યારે ભૂખ સહન ન થાય ત્યારે એકવાર મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી નાના સંતો કે આ ભૂખ સહન નથી થતી સ્વામી, તમે જો કહેતા હોવ તો. બકાલી લોકો તળાવમાં જ્યારે મૂળા ધોવા આવે છે તેના પાંદડા ફેંકી દે છે, પાકલ પાકલ કાઢી નાખે છે નકામ પાંદડા, તમે જો આગને આપો ને તને ધોઈને મેં ખાઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, એ ખારા હોય માટે રસ ગણાય એટલે ન ખવાય. સંતો કે ભલે. વળી 8-1 દિવસ થયા સંતોથી ભૂખ જ્યારે સહન ન થઈ ત્યારે ફરીવાર સ્વામીને કહે, સ્વામી આ તળાવના અમુક ભાગમાં પાણી સુકાઈ ગયું છે, એની માટીની પોપડી ઉપર આવી છે, તમે જો કહેતા તો માટી ખાઈ. ત્યારે સ્વામી કે માટીની પોપડીઓ ખારી હોય કે એટલે ન ખવાય. કલ્પના કરો કેટલા મહારાજે તાવ્યા છે અને તેમ છતાં અડી ખમી રહ્યા આમ. સંતોથી જયારે ભૂખ સહન ન થઈ ને ત્યારે મહારાજ ઉપર મુક્તાનંદ સ્વામી પત્ર લખીને મોકલ્યો, મહારાજ સંતોથી ભૂખ સહન નથી થતી માટે તમે જો કહેતા તો આ પાંદડા અથવા તો તળાવની પોપડી સંતો ખાય. મહારાજ પત્ર વાંચ્યો અને મહારાજ સામે લખ્યું કે જેને ગરજ હોય એ સત્સંગમાં રહે, અમારે અહીં કાંઈ અખાડો ઊભો કરવો નથી ને પાંજરા પોળ કાંઈ ઊભી કરવી નથી, જેને રહેવું હોય રહે એમ, આમ જ રહેવું હોય એટલા રહે ને, બાકી જેને જવું એને છૂટ છે. આવો પત્ર જ્યારે મુક્તાનંદ સ્વામી મળ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, સંતો એક કામ કરો, લીમડો ઘોળો લીમડો કે અને કડવો રસ પીવો, કારણ કે હજી મહારાજ કીધું આ થોડુંક તમને લખ્યું છે, બાકી જાજો દરુબરું જ્યારે મળશે ત્યારે વાતો કરશું કે આ થોડુંક લિખ્યું છે કે. મુક્તાનંદ સ્વામી કે લીમડાનો રસ મળો ગોળી ગોળીને પીવા, કારણ કે હજી પ્રકરણ ફરશે ને કેવું ફરશે કાંઈ નક્કી નથી કે. અને કલ્યાણનો ખપ સંતોને જાગેલો નક્કી કર્યું, સ્વામી હવે નિર્ધાર દેહ પડે તો ભલે પડી જાય પણ મહારાજની આજ્ઞા પ્રમાણે જ રહેવું છે. અને રહ્યા હો એને પછી મહારાજ બાથમાં લઈ લઈને મળે ને છાતીમાં ચણારવિંદ આપે. એ દૂધપાક માથા ઉપર રેડ્યો ને એ વાતો બહુ સત્સંગમાં થાય પણ એ તો છેલ્લે છેલ્લે સમજાય, બાકી પહેલાં તો ભૂખા કાઢી નાખ્યા. કારણ કે મહારાજ જાણતા હતા આવો કસણીમાં જો આ સંતો નહીં લઉં તો અડીખમ જેવા અમારે સંતો તૈયાર કરવા છે એવા તૈયાર નહીં થાય. અનભક્તજન એક વાત બહુ સ્પષ્ટ સમજજો, સત્સંગની અંદર જેટલા સંતો અડીખમ હશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સભર હશે, એટલો સત્સંગ બઢતીને પામશે. જેટલા સંતો નબળા પડશે એટલો સત્સંગ નબળો પડી જાય. ગમે એટલા મંદિરો હશે તો શું, મંદિર ભજન કરવાનું માધ્યમ જરૂર છે પરંતુ એની અંદર ચૈતન્ય પૂરનાર તો સાધુ છે. હરિભક્તોની અંદર ચૈતન્ય પૂરનાર તો સાધુ છે. જેમ ક્લાસમાં ટીચરને કાંઈ ન આવડતું ને ટીચર નબળો પડે પછી મનમાં વિચાર એમ કરીએ કે આ સિટીમાં મારા દીકરાનો પહેલો નંબર આવે એ કેમ શક્ય બને, કહો. જે ટીચરને નથી પૂરું આવડતું, ટીચરને ભણાવતા નથી આવડતું, હવે એની પાસે ભણેલો સ્ટુડન્ટ એ ફર્સ્ટ નંબરમાં કેમ આવે કહો જઈ. એમ સત્સંગમાં જ્યારે સાધુ નબળા પડી જાય ત્યારે સત્સંગ આપોઆપ હેઠો ઉતરી જાય. સત્સંગની સૌરભ સાધુ છે, સમજાય, સાધુ છે. ભક્તજનો અમે ઘણી ફેરી કહીએ ને ત્યારે એમ લાગે સમય અવગુણ લે છે, પણ એટલું અનુસંધાન રાખવું, આપણી દ્રષ્ટિમાં એમ લાગે કે આ સાધુ ખરેખર મહારાજની આજ્ઞા લોપે છે. શિવિરતા હોય ને તો એને વ્યવસ્થિત કહેવું, ભલે સાધુ છે મર્યાદા રાખવી, પણ મર્યાદા મેં કહેવું તો ખરું, સમય આ ખોટું થાય છે, હવે આ બરાબર થતું નથી. કારણ કે તમે જે ખોટું કરો એની પાછળ અમારું કલ્યાણ સમાયેલું છે, માટે સ્વામી ખોટું થાય છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહારાજની આજ્ઞા સાડે છ હજાર લોપાતી હોય ને ત્યારે કહેવામાં કોઈ દોષ નથી. શ્રીજી મહારાજ એના પર રાજી થાય, સાબાશ મારો કોઈ કેવો વિરલ ભગત તો થયો. અને એવા છે એવા અજોરી ભક્તો. એક સૌરાષ્ટ્રમાં કુકાવાવ નામનું ગામ છે, નાની કુકાવાવ કહેવાય છે, ને એક હરિભગત છે જયરામ બાપા કરી, ઉંમર તો લગભગ 75 વર્ષની હશે, પણ મહારાજની સારધાર આજ્ઞા પાળે, મારીની ઉપાસના એવી અને સુરવીરે એવા, આટલા આ સમયમાં હજુ પણ ને ત્રી બાજુ વડતાલ દેશમાં ઘણા સાધુઓ ચા પાણી પીતા થઈ ગયા છે, પણ આ દિવસ સુધીમાં ચા પીનારો સાધુ કુકાવોમાં પગ નથી મૂકતો, હજી ન મૂકે, જયરામ બાપા જીવતા છે, પગ ન મૂકે. આખા સંપ્રદાયમાં એ બાજુ જાણે હતું કે કુકાવાવ ન જવાય એમ, જયરામ બાપા ભૂકા કાઢી નાખે. અને આજને દિવસે ત્યાં કુકાવોમાં એકલો સાધુ આવે નહીં, અને કુકાવોમાં ગયા પછી સાધુ બૈરને બોલે નહીં, બહાર ગમે તે કરતા ન્યા બોલે નહીં, કુકાવોમાં ગયો હોય ને તો રૂપિયા હાથને અડે નહીં. આજને દિવસે કહો શુરવીરતા હોવી જોઈએ હરિભગત નારાયણમાં, શુરવીરતા, એમાં કંઈ પાપ નથી. ખોટ હોય સંતો હરિભક્તોને કહે, સંતોમાં ખોટ જણાય તો હરિભક્તો સંતોને પણ કહેવું, વિવેકથી કહેવું, સમજ્યા, વિવેકથી કહેવું, પણ કહેવું તો ખરું, કારણ કે એને આધારે આપણું કલ્યાણ છે. હે, કૂવામાં પાણી ખૂટી ગયા પછી અવેડો ગમે એટલો સારો રિપેર કરાવીએ, એ ભરાય ક્યાંથી? સૌરાષ્ટ્રમાં કહેવત છે, કૂવામાં હોય ને તો અવેડામાં આવે, કૂવામાં હોય તો અવેડામાં આવે. કૂવામાં જ્યાં હાવ સાફ થઈ ગયું, તળિયું દેખાઈ ગયું, પછી અવેડાઓ રિપેર કરીને કદાચ ગમે એટલો ખર્ચો કરી તે ભરાય કેમ? ભક્તજનો, મંદિર આદિકના કાર્યો એ કાર્ય છે, કારણ તો સાધુની એકાંતિકતા છે. અને તમે જુઓ છો ક્રિશ્ચન લોકોમાં, એના પહેલાં સાધુ એટલા હજળ છે, ત્યારે આટલા બધા ચર્ચ બન્યા છે ને, કેટલા ચર્ચ, અને આજ ચર્ચ ખાલી પડ્યા છે. તે પહેલાં કોઈક આવતું હશે, ચર્ચમાં આવતું હશે, ભજન ભક્તિ કરતા તે બનાવ્યા છે ને, ચર્ચ ઊભા રહી ગયા, પણ એવા પુરુષો જતા રહ્યા તો ખાલી પડ્યા છે. અને સાધુ અડીખમ હોય તો નવા થાય, સમજ્યા, ચર્ચ નવા થાય, માને મંદિરો નવા અડીખમ થાય, અને સાધુ પુરુષો જો હાવ સાફ થઈ જાય, એના જીવનની અંદરથી દૈવત જો જતું રહે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જો સાફ થઈ જાય, ઉપાસનો જો સાફ થઈ જાય, તો મંદિરો ખાલી પડ્યા રહે. માટે મહારાજ બહુ અદ્ભુત વાત બતાવે. મહારાજ કે ભગવાનના સાધુની સાથે એવી આત્મબુદ્ધિ કરવી જેમ રાજાએ પોતાના દીકરાની સાથે આત્મબુદ્ધિ કરીએ છે, દાઢી મૂછ તાણે તેમ છતાંય અભાવ નથી આવતો. એમ સાધુ ગમે તેટલા દુઃખીને કઠણ વચન કહે, તેમ છતાંનો અભાવ ના આવે, મનમાં એમ જ માને મારા મોક્ષની વાત કહી રહ્યા છે. અહીંયા મહારાજ આ સિદ્ધાંત લાગુ પાડે છે, ભાઈ ગમે મેલફેલ વર્તતા ન કહેવું એવી મહારાજની કોઈ વાત નથી. મહારાજ કે આવી જેને આત્મબુદ્ધિ ભગવાનના સાધુ સાથે, મારા સાધુની સાથે થાય, એણે જ સર્વ કરતાં અધિક સત્સંગને જાણ્યો છે એમ સમજવું, એમ સમજવું. લો મહારાજ કે વાર્તા ભાગવતમાં કહી છે, જે ઈષ્યાત્મ બુદ્ધિ કુણ પેત્રિ ધાતુ કે સ્વધિક લત્તરા દિશુ ભૌમ ઇચ્છધિ યતીર્થ બુદ્ધિ સલ્લેન કરહી છી જનેશ્વ ભીગ્નેશુ સએવ ગોખરહા. જેને ભગવાનના સાધની સાથે આત્મબુદ્ધિ નથી થતી એને એ બિરુદ આપ્યું. શું આપ્યું ખબર છે? વાત, પિત્ત અને કફ, આ ત્રણ દેહના માધ્યમથી સર્જાયેલો આ દેહ શરીર, એની અંદર જેવી આત્મબુદ્ધિ છે, જેવી આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ જેને સાધુની સાથે નિત થઈ, અને દેહના જે સંબંધી છે એની સાથે જેવી આત્મીય બુદ્ધિ છે, એવી જેને ભગવાનના સાધુની સાથે આત્મીય બુદ્ધિ નથી થઈ, ભગવાનની પ્રતિમાની સાથે જેવી પૂજ્ય બુદ્ધિ છે, એવી જેને ભગવાનના એકાંતિક સંતની સાથે પૂજ્ય બુદ્ધિ નથી થઈ, ગંગા આદિક જે નદી છે એની અંદર જેવી તીર્થ બુદ્ધિ છે, એવી જેને ભગવાન એકાંતિક સંતની સાથે તીર્થ બુદ્ધિ નથી થઈ, સ એવો ગોખર. ગોખર એટલે શું ખબર? ગધેડો. એ વ્યક્તિ તો ગધેડા જેવો છે એમ કીધું. મહારાજ કીધું એટલે આપણે કહેવાય નત્ર આવો શબ્દ તો બહુ ભીં પાડી દે કે સ્વામી શું કહી જાય છે આપણને, પણ મહારાજ કીધું આમાં દેહની સાથે જેવી આત્મબુદ્ધિ છે ભગવાનના સાધુની સાથે આત્મબુદ્ધિ કરવી. આત્મબુદ્ધિ ક્યારે કરી કહેવાય? દેહની સાથે કેવી આત્મબુદ્ધિ છે? તો દેહને ખવડાવો પીવડાવો સુડાવો, દેહના દુઃખે કરીને દુઃખી, એના સુખે કરીને સુખી, એવી એવું જ્યારે હેત ભગવાનના સાધન સાથે થાય, એના સુખે કરીને સુખી, એના દુઃખે કરીને દુઃખી, એને કોઈ પદાર્થ જોતો આવશ્યક કેવો પણ ઢગલા નહીં, ખરેખર એને જરૂરિયાત જે વસ્તુની હોય એને પૂરતી કરવી. જેમ પોતાના વચન પોતાના જીવનની અંદર સુખ થાય એવી અનેક વિધ ઉપાયો કરાય છે, એમ ભગવાનના સાધુ જેમ દેહ રાજ્ય થાય એમ કરાય છે, એમ ભગવાનના સાધુ રાજ્ય થાય એમ જે કરવું એની સાથે આત્મબુદ્ધિ કરી કહેવાય. દેહના સંબંધીની સાથે જેવી આત્મીય બુદ્ધિ છે એવી ભગવાનના સાધુની સાથે આત્મીય બુદ્ધિ કરવી. કેવી આત્મીય બુદ્ધિ છે? એ વઢે લડે ધખે તોય પાછા બે દાડે ચાર દાવસે ભેળા ભેળા, ખબર પડે કે દેહના સંબંધી દીકરો છે, એક પત્ની છે, એક ભાઈ છે, કાકા છે, માંદા થયા એટલે પોતાનો ઊંઘ ન આવેલો, એવું હેત ભગવાનના સાધુ સાથે થાય. ક્યારેક વધ્યા હોય દેખ્યા હોય કોઈ ખોટું એની કીધી હોય અને તેમ છતાં એનો અભાવ ન આવે, એ સાજા માંદા હોય તો તરત ચિંતા થવા માંડે. જેમ દેહના સંબંધની માંદા હોય ભગવાન આગળ પ્રાર્થના કરે, એમ ભગવાનના કોઈ સાધુ હોય બીમાર થાય તો પ્રાર્થના કરે, મહારાજ આ સાધુને જલ્દી તમે હાજા કરી દો, ત્યારે આત્મીય બુદ્ધિ થઈ કહેવાય. પણ ઘણી ફેરી તો જીવાત્મા ભગવાનના સાધુ ઓળખી જ નથી શકતો, હારા હારા ન ઓળખી શકે, ખાવ એને પોતા જેવા જ સમજે. કોઈ કીધું હોય સ્વામી બહુ મોટા સાધુ છે, નામ છે ને તેમ છે, વાત કરી હોય તો એની પાસે દર્શન કરવા જાય ને એમાં એ જો માંદા હોય ને હુતા જ મનમાં તરત સંકલ્પ કરે આ મોટા છે ને પોતે હુતા છે. કોઈ કીધું હોય કે આ તારો રોગ છે જાતો નથી પણ સ્વામી આશીર્વાદ આપે તો તારો રોગ જતો રહેશે, ને એ વળી એમાં ન્યા જાય અને ઓલિયા જો હુતા હોય અને એમાં જો દવા લેતા હોય સમજાય છે તો શું થાય? તે પોતે દવા લઈ મારો રોગ કેમ ટાળશે? પણ ભગવાન અલૌકિક સાધુની ક્રિયા સમજાય નહીં. જેતપુરમાં મોટા સમજે તમને વાત કરું ને, ધર્મવલ્લભ સ્વામી નામના એક સ્વામી મોટા સ્વામીની સેવામાં હતા તો એમાં તાવ આવ્યો બે ચાર દિવસ સુધી, એટલે આમ બહુ ટાઈમે સેવામાં થોડુંક આગુ પાછું થઈ જાય. એક દાડો સ્વામી કીધું કે કેમ સાધુરામ વહેલા મોઢું થાય છે? ત્યારે કે સ્વામી તાવ આવે છે ને એટલે એવું થાય છે. તો સ્વામીની પાસે પ્રસાદી પડેલી બપોર પછી ઠાકોરજી મેવો ધરાવીની વાટકીમાં પડેલી, સ્વામી કેવું વાટકીઓ લાય, વાટકીઓ લઈ અને અંદરથી ફ્રૂટની પ્રસાદીથી લઈને સ્વામી કે લે આ ખાઈ જાય કે તાવ બીજાને આવશે તને શેનો આવે એમ કહીને સ્વામીએ પ્રસાદી આપીને ખવડાવી, એ તાવ ગયો એ ગયો હજી નથી આવ્યો. અને પછી સ્વામી કાયમ ટીકડી લેતા, જો પોતે કાયમ ટીકડી લેતા અને સ્વામીને ફ્રૂટની પ્રસાદી આપીને ગયો એ ગયો હજી નથી આવ્યો. સ્વામી ધામમાં ગયા આઠ વર્ષથી ગયા. એટલે ભગવાનના સાધુની ક્રિયા સમજાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી જયારે માંદા થયા ધોલેરામાં ત્યારે કોઈ ગરીબગતના મનમાં સંકલ્પ થઈ ગયો કે લોકો એમ કહેતા કે બહુ મોટા સાધુ છે પણ આ તો બહુ માંદા થયા, હવે મહારાજાના ગુના માફ કરીને તેડી જાય ધારું કે હવે મહારાજાના ગુના માફ કરીને તેડી જાય ને તો સારું, એવો સંકલ્પ એ ગરીબ વખતે કર્યો. સ્વામી હુતા હોતા કે એ હું સંકલ્પ કરીશ, કે સ્વામી બોલ્યા પેલા હરિભગ એ હું સંકલ્પ કરીશ, તું એમ માનશું પરવેશ થકો માંદો પડ્યો છે? અરે મેં તો જાણે જાણીને માંદગી સ્વીકારી છે કે રહ્યો ત્યાં સુધી તો ઘણા જીવાત્માને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ ઓળખાવી અને ભવાટીની પાર કર્યા છે, મોક્ષ અપાયો છે, પણ મનમાં એમ થયું મરતા મરતા થોડીક માંદગી સ્વીકારું, દેશાંતરમાં સમાચાર મળે સ્વામી માંદા થયા છે એટલે ઘણા બધા સંતો નિરીભક્તો આવીને ભેગા કુસંગી હોય તેને આવે કે ખબરી કાઢવા અને છેલ્લે છેલ્લે જેટલા દર્શન કરે ને એ બધા હોય તેને ધામમાં જ, એટલે હામે આવીને મેં માંદગી સ્વીકારીશ, બાકી માનતો નહીં હું પરવશ થઈને માંદો પડ્યો કહો. કેમ સામાન્ય જીવને સમજાય? એટલે અહીંયા મહારાજ એમ કહે છે કે જેવી પ્રતિમાને વિશે પૂજ્ય બુદ્ધિ છે, પૂજ્ય બુદ્ધિ માને પરમાત્માનું સ્વરૂપ એના દર્શન કરતો ત્યારે એમ જ માને કે આ ભગવાન છે, એની વિશે લેશ માત્ર મનુષ્યભાવ પરઠાતો નથી, એમ ભગવાનના સાધુની વિશે લેશ માત્ર મનુષ્યભાવ ન પડતા દિવ્ય છે, આ તો મહામુક્ત છે, આ મનુષ્ય છે જ નહીં, આ તો દિવ્ય જ છે. અને જેમ ભગવાનની મૂર્તિ આગળ પરમાત્માના સ્વરૂપ આગળ ઊભો હોય જેમ મર્યાદા રાખે છે, એવી જ મર્યાદા ભગવાનના સાધુની જ્યારે રહે ત્યારે સમજું કે એની વિશે પૂજ્ય બુદ્ધિ થઈ છે. મહારાજ કે ગંગા આદિકની વિશે જેવી તીર્થ બુદ્ધિ છે એવી તીર્થ બુદ્ધિ રાખે. તીર્થ બુદ્ધિ કેમ રાખીવી અને કોને રાખી કહેવાય? તો જેમ ગંગા આદિકની અંદર સ્નાન કરે ત્યારે પોતે હું માને, મારા પાપ ધોવાઈ ગયા કારણ કે મેં ગંગાજીમાં સ્નાન કર્યું, અને મનાય છે કે મારા પાપ ધોવાઈ ગયા. એમ ભગવાનના એકાંતિક સંત હોય એનો સ્પર્શ થાય, એની વાતને સાંભળે એટલે મનની અંદર ઠેરાવ થઈ જાય કે મારા બધા જ પાપ ધોવાઈ ગયા, એની વાત મેં સાંભળી, એનો મને સ્પર્શ થયો, માટે મારા તમામ પાપ ધોવાઈ ગયા. આમ જ્યારે નક્કી થઈ જાય ત્યારે સમજવું કે એની વિશે એને તીર્થ બુદ્ધિ મનાણી છે. મહારાજ કે આમ નિથા તું સ એવો ગોખરહ, એ માણસ હોવા છતાંય ગધેડા જેવો છે, એમ મહારાજ વાત કરી લો. મહારાજ કે આ શ્લોકની અંદર સત્સંગ કોને કહેવાય એ યથાર્થ વાત કહી છે. આવો જ્યારે સત્સંગ થાય ને ત્યારે મહારાજ કે અમે એને વશ થઈ જઈએ છીએ, કારણ કે ભગવાનના એકાંતિક સંત સાથે જ્યારે જીવાત્માને હેત થાય છે, આત્મીયતા જ્યારે થાય છે ત્યારે કોઈ દિવસે મુમુક્ષને કલ્યાણના માર્ગથી પડવા દેતા નથી. અને પુરુષ પ્રયત્ન કરી જીવાત્મા ગમે એવો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિવાન થાય તોય માયાને ધક્કો મારી અને પોતાને વશ કરી દેવા માટે સમર્થ છે. અને તમે જુઓ જેને જેને ભગવાનના સાધુનો યોગ નહોતો એ બધાને માયા ધક્કા મારી દીધા. ભરતજીનો ત્યાગ કેવો, ભરતજીનો વૈરાગ કેવો, એની ભક્તિ કેવી. ભાગવતજીનો પંચમ સ્કંદ તો વાંચજો ક્યારેક, કેવો ત્યાગ, કેવો વૈરાગ, કેવો ધર્મ. વૈરાગ્ય દુનિયામાં ઘણા થયા છે પણ ભરત તો જોટો ન મળે. અજનાબખંડ દેશ આખાનો ત્યાગ કર્યો, જેના નામ ઉપરથી અજનાબખંડ દેશનું નામ ભારત પડ્યું. એ ભરત ભગવાનના દીકરા. હજારો નારીઓનો ત્યાગ કર્યો, નવખંડ ધરતીનો ત્યાગ કર્યો અને કોઠા બોરા ખાય, આવો વૈરાગ. અને કોઠા બોરા ખાઈને ધર્મ બીજો હું લાવવાનો રહ્યો? હવે ધર્મ એવો અને ભક્તિ તો કેવી. ધ્યાનમાં બેસે તો 15-15 દિવસ સુધી આંખ ન ખોલે. આવી પરમાત્માની અંદર ભક્તિમાં અને પ્રીતિ આ બધું જ હતું, પણ એક સત્સંગ નહોતો, ભગવાનના એકાંતિક કોઈ સંતનો જોગ નહોતો તો ભગવાનને પડતા મૂકી અને મુગલીમાં હેત થઈ ગયું. બે પગવાળા મટીને 4 પગવાળા થયા. કહો એટલે મહારાજ કે મેં સત્સંગે કરીને જેવા વશ થાય છે એવા કોઈ સાધનથી થતા નથી. ભરતે પોતે સ્વીકાર્યું છે, ભાગવતજીના પંચમ સ્કંદની અંદર ભરતજીએ પોતે સ્વીકાર્યું છે. રહુગણને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે પોતે આ વાત સ્વીકારીને કીધું કે રહુગણે પૂછ્યું તમે કોણ છો, એમ તેમ કોણ છો. પહેલાં તેમ મને કાકો ઉદ્ધત માણસ છે એમ કરીને પોતાની પાલખી જોડ્યા ભરતજીને. પણ ભરતજી તો હવે સતત અનુસંધાન રાખતા હતા, આગલી ફેરી ભૂલ કરી, આ ફેરી ભૂલ નથી કરવી, એટલે ચાલે ને તો નીચે કીડી મકોડે કાંઈ મરી ન જાય અનુસંધાન રાખતા હતા. કીડી મકોડે આમ તો ઠેકડો મારે, આમ રહુગણને પાલખીમાં ઘંટ વાગે એટલે આમ જરાક બાર ડોકો કાઢીને કે અય બરાબર ચાલો ને, બીજા ભોયરો છે ને કે એમે તો બરાબર ચાલી પણ આ બરાબર નહીં ચાલતો. ત્યારે ભરતજી ને રહુગણ કહે એટલે બરાબર ચાલને, દુબળો છે એટલે નથી હાલતો લાગતો બરાબર, હતા થોડા સ્થૂળ એટલે મશ્કરીમ કીધું. તો ભરતજી કાંઈ બોલ્યા ને, વળી થોડીક આગળ પાલખી હાલી, વળી કાંઈ કીડી મકોડો એને ફરીવાર ઠેકડો માર્યો, ફરીવાર ઘંટ વાગ્યો. એટલે ફરીવાર ભરતજીને કીધું એટલે બરાબર ચાલને, જીવતો છતાં મરેલો લાગે છે કે. તો ભરતજી કાંઈ ન બોલ્યા. ત્રીજી વાર એવી જ્યારે ઘટના ઘટી ત્યારે ભરતજીને કહે તું મને ઓળખ છો કે, હું સિંધુ સોવિયત દેશનો રહુગણ રાજા છું, હું તને દંડ દઈશ, હું તને મારીશ, બરાબર એ ચાલ. અને ત્રીજી વાર જયારે કીધું ત્યારે ભરતના મનમાં સંકલ્પ થયો કે હવે મારે આને કાંઈક બે શબ્દો કહેવા જોઈએ. આ જાય છે તો કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા, પણ હા ઉદ્ધત છે. અને આમને મેં આજે મરી જાય ને તો મેરી આપણે જમપુરીમ જાહે, અને આ જમપુરીમ જાય એને યારે બહુ વાંધો નથી. પણ કાલ હવારે દુનિયા એમ કહેશે કે ભરત જેવા પરમહંસે જેની પાલખી ઉપાડી હતી રહુગણ હતો જમપુરીમ ગયો, માટે પરમહંસને કલંક લાગશે. પછી ભરતજીને કીધું કે હા ભાઈ, તું એમ કહે છો તું દુબળો છે, તો દુબળાપણું, જાડાપણું, સુખપણું, દુઃખપણું, નિદ્રા, આ બધું તો દેહને વળી ગયું છે. હું તો દેહ છું જ નહીં, હું તો આત્મા છું. અને આટલા શબ્દ કીધા રહુગણ ચમક્યો કે મળા તો કોઈ અલૌકિક પુરુષ લાગે છે, ભિખાર અને વેશમાં કોઈ રતન લાગે છે. ત્યાં ભરતજી બોલ્યા, હા ભાઈ તારું બીજું વચન હતું, હું તને મારીશ, હું તને દંડ દઈશ. તો હા ભાઈ, આ દુનિયા બધું તું જીવતા છતાં મરેલો લાગે છે. તો કે તું સાંભળ, આ દુનિયા બધું જીવતા છતાં મરેલો જ છે. હું તો જીવતા છતાં મરેલો છું, પણ આ તારા ભયરો જીવતા છતાં મરેલા છે, તું એવો છો, એક દડો મરી જવાનો છે. અને રહુગણ વધારે ચીમક્યો. ત્યાં ભરતજી કીધું, સાંભળ, તે છેલ્લે એવું કીધું, હું તને મારીશ, દંડ દઈશ. તો માર. તે એવું કીધું, રાજા રહુગણ છું. તો રહુગણ, હું તને એટલું જ કહું, આ દુનિયામાં કોણ રાજા ને કોણ રંક. ઠાકોરજી એને રાજા કરે, રાજા થાય, રંક કરે, રંક થાય. અને આટલા શબ્દ સાંભળતા રહુગણ પાલખીમાંથી ઠેકડો મારી રેઠા ઉતર્યા, ભરતજીના પગ પકડી લીધા અને એમ કહે છે, મને માફ કરો, મને માફ કરો, આપ કોણ છો મને કહો. ત્યારે ભરતજી કહે, મને પૂછછો તમે કોણ છો, એના કરતાં તું તારી જાતિને પૂછ ને, તું કોણ છો, તને ખબર છે તું કોણ છો. રહુગણ એની આંખોમાં આંસુ ભરાણા, મારું હૃદય કહે છે તમે કોઈ મહાન પરમહંસ છો, મારા ઉપર કૃપા કરો, આપની ઓળખાણ આપો. અંતર ભરતજી કીધું, સાંભળે, આજ તો તારી સામે ઉભેલો ભિખારી છું, પણ તું ક્યારનો બોલતો તો રહુગણ રાજા છું, તને દંડ દઈશ, મારીશ. તો સાંભળ, એક દાડો તો અજનાબખંડ દેશનો રાજા હતો, અને તું જેવો રાજા છો ને એવા તો મારીને હજારો ખંડિયા રાજા હતા, ખંડિયા રાજા હતા. આજ તું શું રાજા છો, રાજા છું કરશો. તે દાડે હું આવો ચક્રવર્તી રાજા, તો આજ મને ઠાકોરજી ભિખારી બન્યા છો, એમ આજ તું રાજા છો, પણ કાલ હવારનો ભિખારી બનીશ. પછી ભરતજી બધી વાત કરી કે એક દાડો વૈરાગ્યને પામીને ભગવાન ભજવા માટે ગયો હતો, પણ એક મૃગલામાં પ્રીતિ બંધાતાની સાથે મારે આ ત્રીજો જન્મ લેવો પડ્યો છે. અને સાંભળ, એક વાત સ્પષ્ટ કાન ખોલીને સાંભળી લે, આ મારી જે દિશા થઈ છે સત્સંગ વગેરે થઈ છે, ત્યાં મને જો સત્સંગનો જોગ હોત તો આજ તારી પાલખી ઉપાડવા મારે આવવું ન પડત, પાલખી ઉપાડવા આવવું ન પડત. માટે મહારાજ કે મેં સત્સંગે કરીને વશ થાય છે, અને સત્સંગ એનું જ નામ. મહારાજ કે મારા એકાંતિક સંતની સાથે આત્મબુદ્ધિ થઈ જાય તો મુમુક્ષ મોક્ષ માર્ગથી પડતો હોય ત્યારે એને બચાવી લેત. શોભરીને પડખે જો કોક હોત ને, તો તબ જ્યારે પડતું મૂકીને ત્યારે ઘૂસતો મારે, તો હું આદરી 60,000 વર્ષ સુધી તપ કરી, હવે પડવા તૈયાર થયા, શરમ નથી આવતી એમ કે. પરાશરની સાથે કોઈ જો સંત મહાત્મા હોત અને સત્સંગ નો જો જોગ હોત, તો મચગંધાની પાસે અયોગ્ય જયારે માંગણી કરી ને, તો ત્યારે એને કોઈ ઘૂસતો મારત, આ હું આદરીશ, ભગવાન ભજવા માટે ઘર બાર છોડ્યા છે. પણ કોક હોત તો કેત, કોઈ કહેનારું નહોતું, માટે બધા પોતાની સ્થિતિમાંથી ડોલી ગયા. માટે મહારાજ કે મારો આશ્રિત સતત સત્સંગનો જોગ રાખે, એને કરીને મેં વશ થઈ છીએ, અને સત્સંગ પણ એનું જ નામ છે. મારા એકાંતિક સંતની સાથે આત્મબુદ્ધિ થાય, એવી રીતે મહારાજે મધ્યનું 54મું વચનામૃત સમજાવ્યું. હવે સમજીએ 55મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના જ્યેષ્ઠ સુદ એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બારના ઓરડાની અવસરે ઢોલિયા પર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર નવાનગરનું સોનેરી કોરે યુક્ત શ્વેત મોળિયું બાંધ્યો હતો, અને શ્વેત પછડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજી મહારાજના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અંતે સમાન વિશે મુનિ જાન મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તન ભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું આ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું, તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો, તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તે વાર્તા કરીએ છીએ, તે સાંભળો જે. જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી, અને જ્યારે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં, અને વનમાં જ રહેવું ગમતું, અને બીક તો લેશ માત્ર લાગતી જ નહીં, અને વન્ય વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં, એવી રીતે મહાવન્ય વિશે સદાય નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા, અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધ્યાન થયા તે કેળે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી, પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે જેમ મનુષ્યને મુવાટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે, અંતે મરનારને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે, તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે, અને જેટલું માયક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે અને આ ભૂંડું પદાર્થ છે, અને જેટલા માયક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે, જેમ કાખના મુવાળા છે તેમાં સારો કયો નરસો કયો તે તો સારો નરસો સૌ એક પાડમાં છે, તેમ માયક પદાર્થ પણ સર્વે સરખા છે, અને કાંઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાના અર્થે કહીએ છીએ, જે આ સારું ભોજન છે ને આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે ને આ સારું ઘર છે, આ સારું ઘોડું છે ને આ સારા પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ, અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકી ક્રિયા નથી, અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, અને વાણી તે ભગવાનના યશને જ ગાય, અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે, અને કાન તે અખંડ ભગવાનના યશને સાંભળે, એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વે પદાર્થમાંથી ઉદાસી છીએ, જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અંતે રાજા 60-70 વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય ત્યારે તે રાજાનું મન સર્વે પદાર્થમાંથી ઉદાસ થઈ જાય, તેમ અમારે પણ ખાતા પીતા ઘોડે ચડતા રાજી કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે, અનંતરમાં એમ વિચાર રહે છે જે આપણ તો દેહ થકી પૃથક આત્મા છીએ, પણ દેહ જેવા નથી, અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્મન વિશે રખે રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં, તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ, જેમ 16 વલ્લુ કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય, અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે, તેમ આ હૃદય રૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે, તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડા તેના અખંડ ટચકા મારતો રહે છે, અને જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિય અંતકરણ એ સર્વે માયારૂપી જે સોની તેના છોકરા સ્ત્રી છે, તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિશે 3 ગુણ તથા 5 વિષયમાં આશક્તિ તથા દેહભિમાન તથા કામ ક્રોધ લોભાદિક એ રૂપ જે રૂપો તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે, અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું 12 વલું થઈ જાય છે, અને પછી તે સોનાને તાવી તાવીને પાછું 16 વલું કરે તો થાય છે, તેમ આ જીવને વિશે રજતમ આદિ જે રૂપું ભળેલું છે તેને ગાળીને કાઢી નાખવાનું છે નાખવું, ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે પણ બીજો માઇક ભેગ કાંઈ રહે નહીં, એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મીંડ્યા છીએ, એ અમે અમારું અંગ છે તે કહ્યું, હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો, પછી સંત મંડળે એમ કહ્યું છે, હે મહારાજ, તમારી વિશે તો માયક ગુણનો ભેગ હોય જ નહીં, તમે તો કેવિલ્લ મૂર્તિ છો, પણ એ જે સર્વે તમે વાત કરીએ તે તો અમારા અંગની છે, અને તમે કયો જે વિચાર તે અમારે શરીર રાખ્યો જોઈએ. પછીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારણ વિશે પધાર્યા. વાલા ભક્તો, બહુ સરસ વચનામૃત છે. જેમાંથી સ્પષ્ટ દેખાય છે મહારાજ એક એકાંતિક હરિભગત છે અથવા એકાંતિક સંત છે. વાલા ભક્તો, વારંવાર એકને એક વાત અમે લાવીએ છીએ, ભલા થઈને ઉપાસના ફેર નહીં રહેવા દેશો, કોટી કલ્પે કચાશ નહીં ટળે, મહારાજને સર્વોપરી હમજમ જો ફેર રહી જશે તો મહારાજ આપણા મનમાં એમ થાય કે આવી રીતે શું કામ વચનામૃત લખ્યા છે. બહુ સમજાજો, એક તમને પોઈન્ટ આપું, આપણા મનમાં એમ થાય ખાવ ભક્તપણાના વચનામૃત શું કામ લખ્યા છે, તો ભક્તજનોનું કારણ એ છે, મહારાજ બહુ વાત સમજતા હતા કે મારે મારું સ્વરૂપ જે ઓળખાવવું છે એ બહુ કઠણ કામ છે, મારી સર્વોપરી નિષ્ઠા કરાવી ઘણું કઠણ કામ છે, અને સભાને ક્યારેક અનુસંધાન રાખીને, સમાજને અનુસંધાનમાં રાખીને મારે ઘણી ફેરી, હું બીજા અવતાર જેવો છું એવું કહેવું પડ્યું છે, જેને અવલંબને કરી અને મારા ભક્તોને સમજાઈ જશે કે મહારાજ બીજા અવતાર જેવા છે, અને ફિટ કરી દેશે કે જો મહારાજ અવતાર જેવો પોતે કીધું તે માટે લાઈવ એવી કંઈક વાતું કરું, હું ભગત છું એવી કંઈક વાતું કરું કે જેને કારણે મારા ભક્તો સમજશે કે મહારાજ તો બોલે અહીં જો ભગત જેવું બોલે. કેવી રીતે? તો સ્વામી વાતમાં એક વાત લખી કે એક ગામમાં ભવાયા રમવા આવેલા, તે રમતા રમતા સારો ખેલ નાખ્યો ને તે એક જણો હોંશમાં આવી ગયો, અને હોંશમાં આવીને કહી દીધું, એ મેં તને મારી ભગર ભેંસ આપી કે. એટલે ભવાયાને કે મારી ભગર ભેંસ આપી, બોલતા બોલાઈ ગયું, પછી પશ્ચાતાપ થયો, મારું ભારે કરી, આ ભેંસ એક જ હારી છે ને એના આધારે ઘરનું ગુજરાન ચાલે છે ને અપાઈ ગઈ, પણ હોશિયાર માળો ભારે. તે બીજો ઓલો બીજો ખેલ નાખ્યો ને, એ ખેલની અંદર કહે કે એ મેં તને આ ઉગમની દિશાની આખી સીમ આપી કે. બીજા ખેલમાં કે એ આથમણી સીમ તને આખી આપી, એમ કરતા કરતા કે એ તને આ ખેલમાં આખું ગામ આપ્યું. તે ભવાયાને મનમાં થયું કે આ માળો ગાંડો લાગે છે, એટલે ભવાયાને ગાંડો લાગ્યો, પણ એને પોતાની ભેંસ જે અપાઈ ગઈ હતી પાછી લઈ લીધી. સમજાણું? જો એક ભેંસ આપી એમ બોલીને બીજું ન બોલ્યો તો ખબર આપવી પડત, પણ આ ઉગમની સીમ આપી, નાથમની સીમ આપી, નાખું ગામ આપ્યું એમ કીધું, એટલે ભવાયાને મનમાં એમ થયું આ ગાંડો લાગે, ભેંસ ભેંસ આપી બધું ખોટું, કાંઈ આપ્યું બાપ્યું નથી એમ કહી, અને એને ગાંડો લાગ્યો, બોલ્યા એ પોતાની ભેંસ પાછી લઈ લીધી. એમ મહારાજને અમે બીજા અવતાર જેવા છીએ એમ કહેવું પડ્યું. મહારાજને મનમાં થયો તો બહુ ખોટું થાય, હું મારું સ્વરૂપ ઓળખાવા આવ્યો છું ને અમારે બીજા અવતાર જેવું છે એવું કહેવું પડે, કરવું કેમ? આ દુનિયા હા પાડી લેશે મારા આશ્રિતોને, પણ હા પડી જાય કરવું શું એમ? મારે ઘણી જગ્યાએ કહેવું પડ્યું છે, શાસ્ત્રમાં લખાવવું પડ્યું છે, તો હવે શું કરવું? એટલે મહારાજે ઓલા માણસ જેવું કર્યું, આ તમને ઉગમણી સીમ આપી, આ તને આથમણી સીમ આપી, આ તને આખું ગામ આપ્યું, એમ કહી અને પોતાની ભેંસ જેમ પાછી લઈ લીધી. એમ મહારાજે કીધું, અમે ભગત જેવા છીએ ને, અમે તો સાધન દિશાવાળા છીએ ને, અમે તો આત્માને દેખીએ છીએ ને, પરમાત્મા હૃદયમાં ધ્યાન કરી આ બધી વાતો કરી ગોળ ગોળ, એટલે પોતાનો આશ્રિત સમજી ગયો અને મારા સમજાવી દીધું, અમે તો ગમે તે બોલીએ પણ અમે અમારા સિદ્ધાંતની જે વાતો કરી છે રહસ્યની એ જ અમે છીએ, અમે પુરુષોત્તમ છીએ. જે અંત્યના 38માં કીધું, મધ્યન 13માં કીધું, 9માં કીધું, મારે કે એ વાત તમને ભૂલાય ન જાય, અમે તો વાતો કરી આવી. એમ કહીને મહારાજે જે અવતારપણાનું નિરૂપણ કર્યું હતું એ જગ્યાએ મહારાજ ફરીવાર પોતાના સર્વોપરીપણાનું સ્થાપન કરી દીધું. આમ સમજે તો કોઈ દિવસ એને ઉપાસના ફેર પડે નહીં, બાકી ઉપાસનામાં તો ભલભલા અટવાઈ જવાનું, ભલભલા અટવાઈ જવાના. કેવી વાતો કરે જો, અમે ભગત છીએ, કે લો ભગત છીએ, અમારી પાસે કેવા રજોગુણ અને તમોગુણ, એનો વેગ આવે ને તો રોકી રાખીએ છીએ, એવા ભગત છીએ, હાવ સાધન દિશાવાળા. મહારાજને જે તે પ્રકારે કરીને પોતાનું સ્વરૂપ સમજાવવું છે. જો રખેન સમજાઈ જાય ભક્તો, વારંવાર મહારાજને પ્રાર્થના કરજો, વારંવાર મહારાજ તમે જેવા છો મને સમજાવજો, મહારાજ જેવા છો સમજાવજો. તમારા શબ્દો કરીને ક્યારેક મતિમાં આમ તેમ થઈ જાય, જેને થતું હોય એને તમારા શબ્દો સાંભળીને આમ તેમ થઈ જાય. આપણે થતું જ નથી એટલે સવાલ નથી, પણ કોઈને થતો હોય તો મહારાજને કહેવું, મહારાજ મેં આમ સાંભળ્યું ત્યારે આમ થાય છે, આમ સાંભળ્યું ત્યારે આમ થાય છે, આવું વાંચીએ ત્યારે આમ થાય છે, આવું વાંચીએ ત્યારે આમ થાય છે, માટે કૃપા કરજો. તમારા સ્વરૂપમાં સંશય ન થાય તો મહારાજ જરૂર કૃપા કરશે અને એ ભક્તને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા સમજાવી દેશે. એક સત્ય ઘટના તમને કહો, વડતાલ લેશમ એક સાધુ, બહુ સારા સાધુ છે, પણ એ સાધુ પરોક્ષમાંથી થયેલા, મૂળ એ ગોબાવાળા વલકુ બાપુ કહેવાય એના શિષ્ય, અને એની ભેગું સાધુ એને થવું. પણ એના એના જે ઘરના બધા માતા પિતા ને બધા હતા એ બધા હરિભગત, એટલે એને એમ થયું કહો હો આ ન્યા સાધુ થતો તો બહુ ખોટું થાય. હજી પછી પરાયણે એને સાધુ આ સંપ્રદાયમાં કર્યા. થોડા દિવસ તો એને એમ જ મનાતું સ્વામિનારાયણ ભગવાન એ મહાપુરુષ છે, સાધુ થયા પૈસો તેનો. પણ ધીમે ધીમે કરતા એને મહારાજ બીજા અવતાર જેવા સમજાણા કે મહારાજ રામકૃષ્ણ દીક જેવા છે, પણ એથી આગળ ન જાય. એના ગુરુ ઘણું સમજાવે પણ આગળ ન જાય, અને એવી જો વાત કરે સભામાં તો લાલ પીળા થઈ જાય, આવી સ્થિતિ સર્જાણી. પછી એના ગુરુએ વિચાર કર્યો કે કરવું કેમ, એને એના ગુરુની પાસે સર્વોપરી નિષ્ઠા સંપૂર્ણ, મનમાં એમ થાય કે આને ઉપાસના ન સમજાય તો બહુ મોટી ખોટ જાય. પછી એના ગુરુએ કીધું કે તું એક કામ કર, તું ભજનમાં બેસી જા, કે એક વર નિયમ આપ્યું મૌન રાખીને તું